भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण
भगवान की जय।
बधा वाला वाला भक्तों ने भाव थी जय स्वामी नारायण। वाला वाला आत्मा ना आत्मा एवा प्राण प्यारा कारिलीबाग स्वामीनारायण मंदिर में बिराजमान वाला घनश्याम महाराज, पूजनीय वाला संतो अने आप सब अत्रे उपस्थित एवं इंटरनेट अने फोन द्वारा आ धनुर्मासनी कथानो लाभ लई रहेला सब भक्तों ने भावथी जय स्वामीनारायण। अपने खरेखर भाग्यशाली छे, 84 लाख योनिमा श्रेष्ठतम योनि मनुष्य योनि एमा जन्म छे। एमा आ ब्रह्मांडनो श्रेष्ठतम भूभाग एमा जन्म छे। वळी सर्वांग पूर्ण आपणने भगवाने मनुष्य शरीर आप्युं छे अने एमा उत्तम आवो सत्संग, आनाथी मोटी भगवाननी बीजी कृपा शुं होई शके। माटे आपणी जिंदगीनी एक एक पळ अद्भुत छे, दिव्य छे, अति अमूल्य छे, अति आदरणीय छे अने एने आपणे व्यर्थ न गुमाववी जोईए। एक एक क्षण भगवत स्मरणमां वपराय तो ते क्षण खरेखर अमूल्य बने, दिव्य बने, आदरणीय बने अने एनो खरेखर बगाड न कर्यो कहेवाय। माटे एक एक क्षण हो जाय हरि स्मरण तो भगवाननी कृपा उपर पाणी फेरवू न कहेवाय। नहींतर आटली आटली कृपा होवा छता आपणे कठिनाई वाला ज गणाईए, कल्याण वाला नहीं। वाला भक्तो आ पवित्र धनुर्मास में रोजे सवारे महान संत सद्गुरु श्री गोपाळानंद स्वामीए लखेलो ग्रंथ भक्ति सिद्धिनी आपणे कथा सांभळीए छीए, जाणीए छीए। एमां आपणा गुरु संप्रदायना सर्वश्रेष्ठतम परमहंस के जेने भगवान स्वामीनारायणे पोताने स्थाने स्थाप्या, बन्ने आचार्यना कांडा अने साराय संप्रदायनुं सुकान जेमना उपर लादीने महाराज चैनथी आ लोकनो त्याग करी अक्षरधाममां बिराजाता, એવા ભગવાનનો ભાર વહન કરી શકે, બ્રહ્માંડોના બ્રહ્માંડો સહજ ચલાવી શકે એવી વિભૂતિ એમનો લખેલો ગ્રંથ, એના ઉપર એમણે પોતે વિવરણ કર્યું 59 ગુણો અને 49 અવગુણોનું સ્વયં વિવરણ કર્યું। એમાં આપણે પ્રથમ વિવરણ ઉપર છીએ, જ્ઞાન અને અજ્ઞાન। જ્ઞાન થયા વિના અજ્ઞાન જાય નહીં। કાલે મેં કહ્યું હતું કે આપણે કાલે તપ ઉપર જઈશું, પણ તપ અમથું કઠણ એટલે એમાં જવામાં ડર બહુ લાગે છે, એટલે જ્ઞાનમાં લાંબુ લાંબુ થતું જાય છે। આજ મારે જ્ઞાન અજ્ઞાન વિશે જગતમાં જે થયેલા મોટા મોટા અવતારો, સંતો, વિભૂતિઓ અને તત્વચિંતકો, નામાંકિત બુદ્ધિશાળી મોટા માણસોએ શું કહ્યું છે એના ઉપર એક પ્રકાશ નાખવો છે. લોકોએ બધાએ બહુ વિચાર્યું છે, ખેર કદાચ આપણે નહીં વિચાર્યું હોય, પણ દુનિયામાં જન્મેલા મોટા મોટા માણસોએ આ વિશે ઘણું વિચાર્યું છે. સ્વામિનારાયણ ભગવાનના પ્રથમના 20મા વચનામૃતમાં જે શબ્દો છે કે આ દુનિયામાં અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ, એ ઘણો બધો મોટો વિચાર છે કે જે પોતાના આત્માને સાક્ષાત્કાર નથી કરતો અને એમાં બિરાજમાન પરમેશ્વરનો સાક્ષાત અનુભવ નથી કરતો એ જ અજ્ઞાનીમાં અજ્ઞાની, એ જ મૂરખમાં મૂરખ, એ જ ઘેલામાં ઘેલો અને એ જ નીચમાં નીચ છે. આવા શબ્દો સ્વામિનારાયણ ભગવાન બોલ્યા હતા, જે લખાયેલા છે. અજ્ઞાન કોને કહેવાય ને જ્ઞાન કોને કહેવાય એ બંને વાત એ વચનામૃતમાં સ્પષ્ટ છે. શરમ વિનાની ચોખ્ખી ભગવાન સ્વામિનારાયણે કરી નાખી છે. હોળી મધ્યના 13મા ભગવાન સ્વામિનારાયણે સમગ્ર આધ્યાત્મિક માર્ગે ચાલેલા એવા અનંત બ્રહ્માંડના જીવાત્માઓ, ઈશ્વરો, દેવો બધાને માટે સ્પષ્ટ કરી નાખ્યું કે પરમેશ્વરને ભજવામાં, પરમેશ્વરનું સુખ લેવામાં, પરમેશ્વરને પામવામાં, અનુભવવામાં આડ જો હોય મોટા મોટી આડ તો એ છે માયિક પંચ વિષયમાં આસક્તિ. અને એ આસક્તિને ટાળવાના અનેક ઉપાયો હોવા છતાંય સર્વશ્રેષ્ઠતમ ઉપાય છે જ્ઞાન, સમજણ. અને મહારાજે એવું ચોખ્ખું કીધું કે જે દિવસે તમે એ સ્વરૂપને સમજશો તે દિવસે તમને મારી જેમ જ ક્યાંય કોઈ જગ્યાએ પંચ વિષયમાં સહજ પણ રાગ નહીં રહે. અને આ વાત નહીં સમજો, કહેતા જ્ઞાન નહીં થાય તો તમે ગમે એટલા વ્રત ઉપવાસ કરશો, ગમે એટલો દાખલો કરશો તો પણ પંચ વિષયની પીડા નહીં ટળે. માટે સમજણ, જ્ઞાન બહુ મહત્વની બાબત છે. જે પંચ વિષયની વાસના અને પીડા ટાળ્યા માટે ભગવાનનો ભગત જ્યારથી સત્સંગમાં આવે, સમજતો થાય, ભગવાનનું નામ લેતો થાય, કંઠી બાંધે, ત્યારથી એને ટાળ્યાના ઉપાયોમાં હોય છે. પંચ વિષયની વાસના ન ટળે, ઇન્દ્રિયો કાબુ ન રહે, મન કાબુ ન રહે, અવળી ક્રિયા થાય, કાં તો ભૂંડા ઘાટ થાય, ત્યારે ભગવાનનો ભક્ત, સંત, અગર સત્સંગી અવશ્ય દુઃખી થાય, પીડા થાય, ઉદ્વેગ થાય, હતાશ થાય, નિરાશ થાય, ભાંગી પડે. પરંતુ ભગવાન શ્રીહરિનું કહેવું તો સ્પષ્ટ એવું છે કે જે દિવસે તમે હું જેવો છું તેવો મને સમજશો, તમને મારું મહાત્મ જ્ઞાન થશે, જે દી થશે તે દી પંચ વિષય ઊભી પૂછડીએ જશે. આવી વાત છે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, આત્માના સ્વરૂપનું જ્ઞાન, માયાના સ્વરૂપનું જ્ઞાન, આ ત્રણેયનું યથાર્થ જાણવું એને જ્ઞાન કહીએ એમ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જ્ઞાનની વ્યાખ્યા કરી છે. એમાં બધું જ આવી જાય છે, કશું જ બાકી નથી રહેતું. ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે જ્ઞાનનો અગ્નિ સળગતા જ સર્વ કર્મ ભસ્મ થઈ જાય છે. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મ સાત કુરુતે અર્જુન. જ્ઞાન બધા જ કર્મોને બાળી નાખે છે. ગીતાકારનો મત છે, કેટલી તાકાત છે જ્ઞાનમાં. જ્ઞાન જેવું કોઈ પવિત્ર નથી. જ્ઞાનનો સંદેશો આપવો એ જ સાચી દક્ષિણા છે. ભગવાન કૃષ્ણના શબ્દો છે, જ્ઞાનનો સંદેશો આપવો એ જ સાચી દક્ષિણા છે. કોઈને તમે ધન આપશો, મકાન આપશો, જમીન આપશો, ઘરેણા આપશો, પરંતુ એ એટલું બધું ઉપયોગી નહીં થાય, એને તમે જ્ઞાન આપશો, સાચી સમજણ આપશો, સાચો રસ્તો ચીંધશો, એ બહુ કામ લાગશે. તમારી સંતતિને તમે સંપત્તિ નહીં આપો તો ચાલશે, પણ સમજણ તો આપજો જ. અતિ મહત્વની વાત સમજણ છે, સંપત્તિ નહીં. સમજણ હર હાલમાં સાથ આપે છે, સંપત્તિ ક્યાંક ક્યાંક. સમજણ જેવો કોઈ સાચો મિત્ર નથી. આ સંસારમાં જન્મેલા કહેવાતા આગેવાનો, જવાબદાર માણસો પોતાના આશ્રિત પરિવારને, શિષ્યોને વિશેષતયા સવલત, સગવડ, સંપત્તિ આવું બધું આપવાનો આગ્રહ બહુ સેવે છે. પરંતુ સમજણ, જ્ઞાન, સંસ્કાર આપવાનું બિલકુલ રહી જાય છે, ભૂલી જાય છે. કદાચ એને કોઈ મહત્વ જ નથી એનું. એટલા માટે તો ડાયા માણસો એમ કહે છે કે ઘર સભા કરો. એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે નિત્ય સત્સંગ કરો, રોજ સાધુની વાતો સાંભળો. અને એટલા માટે તો વચનામૃતમાં એમ કહ્યું છે કે ભગવાનની કથા સાંભળ્યા વિના કદી રૂડા ગુણ માણસ પામતો નથી. આપણે 59 ગુણોની વાતો કરીએ ને 49 અવગુણોની વાતો કરીએ, પણ કથા શ્રવણનું અંગ ન હોય તો 59માંથી એકે ગુણ ન આવે, 49માંથી એકે અવગુણ આપણામાંથી જાય નહીં. અવગુણ આપણને અખંડ દુઃખ દીધ્યા કરે અને સદગુણ આપણને સતત સુખ આપ્યા કરે છે. પણ સદગુણ કેળવીએ, મેળવીએ, સાક્ષાત કરીએ તો ને, અને સદગુણ કેળવા મેળવ્યા વિના અવગુણ આપણામાંથી કયા ઉપાય કાઢીશું? માટે કથાશ્રવણ દ્વારા રૂડા ગુણો આપણામાં આવે છે એમ ભગવાન અંત્યના 24માં કથાશ્રવણથી ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલા માટે કથાશ્રવણનું અંગ રાખજો અને એ ઉત્તમ જ્ઞાન મેળવ્યા પછી તમે સર્વે સદગુણોને પામીને બધા અવગુણોને દૂર કરીને પરમાત્માની ભક્તિ સિદ્ધ કરી શકશો, કે જે ભક્તિ ભગવાનને વશ કર્યાનું નિમિત્ત છે. આમ ભક્તિ સિદ્ધ કરવી, એ ગ્રંથનું નામ ભક્તિ સિદ્ધિ ગ્રંથ. ભર્તુહરિ કવિ આ બાબતમાં એવું કહે છે કે જે જ્ઞાન આચરણમાં ઉતર્યું નથી તે જ્ઞાન ભારરૂપ છે. જેમ માછલીઓની કુદાકૂદથી સાગર છલકતો નથી, તેમ જ્ઞાની માનવીને જગત લોભાવી શકતું નથી. દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું. જેમ માછલીઓના કુદાકૂદથી સાગર છલકતો નથી, તેમ જ્ઞાની માનવીને જગત લોભાવી શકતું નથી. પણ જે જ્ઞાન આચરણમાં ઉતર્યું નથી તે જ્ઞાન જ્ઞાન નથી, બલકી માથાનો ભાર છે, વ્યર્થ વજન છે. માટે જ્ઞાન કેવળ કંઠે કરવાનું, ગોખવાનું, યાદ રાખવાનું અને કોકને કહેવાનું જ માત્ર સાધન નથી, તે જીવનમાં આત્મસાત થવું જોઈએ, પ્રેક્ટિકલ થવું જોઈએ, વર્તનમાં આવવું જોઈએ, તો એ જ્ઞાન ખરેખર માણસને મહાન બનાવે છે. ગાંધીજી આ બાબતમાં થોડું બોલવા માગે છે, એને બોલી લેવા દઈએ. ગાંધીજી કહે છે, જ્ઞાનનું અંતિમ લક્ષ્ય ચારિત્ર નિર્માણ હોવું જોઈએ. તમે એમ કહો કે હું જ્ઞાની છું, મને ભાગવત કંઠે, રામાયણ કંઠે, સત્સંગી જીવન પાનું જોયા વગર કથા કરતા આવડે, આખું કંઠે, ગીતા કંઠે, આટલું આ મને યાદ રહે, મને આ આખ્યાન, આ તે હું આમ જાણું, આમ સમજું, પરંતુ તે જ્ઞાન જો તમારા જીવનમાં ચરિતાર્થ ન હોય, કે તો પ્રેક્ટિકલ ન હોય, વર્તનમાં ન હોય, તો ગાંધીજી કહે છે એનો કાંઈ અર્થ જ નથી. જ્ઞાનનું અંતિમ લક્ષ્ય તો ચારિત્ર નિર્માણ થવું જોઈએ, કહેતા એ જ્ઞાન તમારા વર્તનમાં આવવું જોઈએ તો જ્ઞાન સાચું. આવું ગાંધીજીનું કહેવું છે. બીજી વાત, ગાંધીજી એવી કહેતા કે કહેવાતા ભારરૂપ જ્ઞાનના ગાહડા કરતા ચારિત્ર્યની ચપટી મહાન છે. એટલું જ જ્ઞાન છે કે જેટલું તમારામાં ચારિત્ર્ય છે, પવિત્રતા છે, નિર્મળતા છે, એટલું જ જ્ઞાન કહેવાય. બાકીનો બધો બોજ કહેવાય. ઘણા માણસો જ્ઞાનનો બોજ લઈને રખડ્યા કરે છે. ઘણા માણસોને પોતાનામાં ખૂબ ખૂબ માહિતીઓ રાખવાનો શોખ છે અને માથામાં ભરેલી માહિતી અને રોજિંદા જીવનના વર્તન વચ્ચે બહુ મોટો ડિફરન્સ હોય છે. એણે જે એકત્રિત કરેલી માહિતીઓ છે એને જન્મોના જન્મ તે પ્રયત્ન કરીને વર્તનમાં મૂકવા મથે તો પણ થઈ શકે નહીં, એટલું બધું જ્ઞાન ભેળું કર્યું છે અને વર્તનમાં તો આગળ જરાય હાલ્યો જ નથી. માટે ગાંધીજી કહે છે કે એવું ન થવું જોઈએ કે તમારા જ્ઞાનને તમારા વર્તનને બહુ વહેલું હોય, અંતર ડિસ્ટન્સ બહુ હોય, આવું ન થવું જોઈએ. તમે જે જાણો છો તે તમારા જીવનમાં સાક્ષાત વર્તનમાં હોવું જોઈએ. માટે કહ્યું જ્ઞાનનું અંતિમ લક્ષ્ય ચારિત્ર નિર્માણ હોવું જોઈએ. સ્પેનિશ કહેવત છે એક, જ્ઞાન સંઘર્ષો તો ઘટશે, વહેંચશો તો વધશે. અને એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે તમે જે વિદ્યા ભણ્યા હો તે બીજાને ભણાવજો. આજ્ઞા છે, તમે જે વિદ્યા ભણ્યા હો તે બીજાને ભણાવજો. ઘણા માણસ જ્ઞાનમાંય સંગ્રહખોરી કરે છે. જેમ માણસ રૂપિયાનો સંગ્રહ કરે એમ જ્ઞાનમાંય સંગ્રહખોરી. જેમ મોટા બિઝનેસપતિઓ, જેમ નંદ રાજા જેવા દુનિયાના તમામ ધનને ભેળું કરીને દરિયામાં મૂકી આવે, કોઈને ધનથી લાભાન્વિત ન થવા દે, અર્થતંત્ર ઉપર જબરજસ્ત ઘા વાગે, કાળા નાણાં જ્યાં ત્યાં જમા થઈ જાય ને, એટલે ધનનું રોટેશન બંધ થાય, એટલે મંદી આવે, તકલીફ થાય, કેટલીક મુશ્કેલીઓ થાય, એમ જ્ઞાનનોય જ્યારે કાળા નાણાં તરીકે સંગ્રહ થશે ત્યારે બહુ મોટી મુશ્કેલી સર્જાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જ્ઞાનનું હંમેશા રોટેશન રાખજો. જ્ઞાન હંમેશા તમને જે મળ્યું છે તે બીજાને દેતા રહેજો. એટલે તો આજકાલ એક સરસ મજાની નૂતન પદ્ધતિ અમલમાં આવી છે અને જે સર્વ કોઈને આવકાર્ય છે. આજે મોબાઈલના જમાનામાં સવારમાં માણસ જાગી નાહી ધોઈ પૂજા કરી પોતાના પ્રિય જે હોય જનો એમને સારો એક સદવિચાર, સારી એક વાત, સારું એક વાક્ય SMS તરીકે ગુડ મોર્નિંગ કહીને મોકલે છે. સવારમાં માણસ તૈયાર થઈને પોતાનો મોબાઈલ ઓન કરે તો અમે એક સરસ મજાની સમજણીનું સૂત્ર, જીવન જીવવાની ચાવીરૂપ કોઈ વાત એમાંથી એને પ્રાપ્ત થાય છે. અને એ સારો વિચાર હોવાને કારણે તરત જ એ પોતે પોતાના સ્વજનને તે SMS આપલે કરે છે. એવી રીતે આજ એક સરસ મજાની પોતાને મળેલી સારી વાત બીજાને આપવાની સુવિધા ઉપલબ્ધ છે અને ઘણા માણસો, સારા માણસો આનો ઉપયોગ કરતા હોય છે. અને મોબાઈલનો ઘણા માણસ ગંદો ઉપયોગ કરતા હોય છે. SMS થી કાંઈ જ્ઞાન લેતા દેતા હોય એવું નથી, ઘણું અજ્ઞાની લેતા દેતા હોય છે. એ ધંધો ન થાય તો સારું. તો જ્ઞાન જે આપણને મળ્યું છે તે બીજાને આપવાથી વધશે, દઢ થશે, મજબૂત થશે, સાક્ષાત થશે. માટે જ્ઞાન સંઘર્ષો નહીં, વહેંચજો. જ્ઞાન વહેંચવાથી વધશે અને સંઘરવાથી ઘટશે, તમે ભૂલી જશો. તમે સારી વાત કોઈને કીધા વગર માલિક પડી રાખશો ને તો એ ધીમે ધીમે તમને જ ભૂલાઈ જાહે, પણ એ વાતને તમે કહેતા સાંભળતા રહેશો તો એ વાત તમારા મનમાં તાજી રહેશે અને એ વાત તમને પોતાને સિદ્ધ કરવાનો આમ સતત ટોર્ચરિંગથી આ કરશે. અને એટલા માટે જ આપણા સંપ્રદાયમાં કથા વાર્તાનો મારો બહુ છે. એકાબીજીને ભેગા થતા એક બે વાત સારી એ કહે કે આજ કથામાં મને આવું સાંભળવા મળ્યું, આજ મારે વાંચ્યામાં આવું આવ્યું, ગોપાલ સ્વામી આમ કહે છે, આજ સંતોએ આમ કહ્યું, તો એ બે ચાર સારી વાત કહે. ઘડીક તમે ક્યાંક ભેગા થયા તો રૂડો સત્સંગ થઈ જાય, એમાંથી જાગૃતિ થાય, તાજગી મળે, ઓક્સિજન મળે, આનંદ મળે. માટે જ્ઞાનની વહેંચણીનું કામ સર્વ કોઈની જવાબદારીવાળું હોવાથી ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જે વિદ્યા ભણ્યા હો તે બીજાને બધાને કહ્યું છે, અમને તમને નાના મોટા ભાઈઓ ભાઈઓ બાળકો બધાને, પણ આપણે કોઈ દી આ આજ્ઞા પાળતા નથી. આ કદાચ એવું લાગે કે આ તો બહુ ડાપંડાયો છે, ડાપંડાયા માટે નથી, એમ તો સમય સંજોગ જોઈને ઠીક લાગે ત્યાં બોલવું, આપણાથી મોટા હોય ત્યાં પાછ જઈને વાયડાઈ કરવી નહીં કે હું તો આજ્ઞા પાડું જ્ઞાન દેવું. અરે બાપા, ત્યાં મૌન ઊભો રહેવાય, ઓલે આપે એની રાહ જોવાય, એમ વિવેક રખાય. પરાશર ઋષિ આ બાબતમાં થોડુંક કહેવા માગે છે, જનનીની ગોદમાં અને ગુરુની છાયામાં જે જ્ઞાન અને જે આનંદ મળે છે તે વેદોમાં ગોથા મારવા છતાંય મળતો નથી. જનનીની ગોદમાં અને ગુરુની છાયામાં જે જ્ઞાન અને આનંદ મળે છે તે વેદોમાં ગોથા મારવા છતાંય મળતું નથી. ઇતિ પરાશર. સાવ સાચું છે. દયાનંદ સરસ્વતીએ પણ સરસ વાત કરી છે, જેમ માતાના શરીરમાં રહેલું દૂધ પોતાના બાળકના કલ્યાણ માટે હોય છે, તેમ મહાત્માઓના હૃદયમાં રહેલ શાશ્વત જ્ઞાન પણ સાચા સાધકોના કલ્યાણ માટે જ હોય છે. એટલા માટે ક્યારેક હું કહું છું કે જેમ બાળક દૂધ ચૂસી ચૂસીને મોટો થાય છે, એમ શિષ્ય ગુરુને પૂછી પૂછીને મહાન બને છે. પરંતુ જ્ઞાનનો પ્રદીપક સતત પ્રજ્વલિત રહેવો જોઈએ, સાધક ઓલાઈ ગયેલો ન હોવો જોઈએ, સળગતો હોવો જોઈએ. આ ઘણા સાધક ઠરી ગયેલી શમ્મા જેવા હોય છે, બુજાઈ ગયેલી મીણબત્તી જેવા. સાધક તો સળગતો જ હોય ને, જેને કેટલાય સવાલો હોય એને સાધક કહેવાય. એ પૂછ્યા કરે, એના ઉત્તર મેળવા કરે અને જીવનને પ્રગતિશીલ રાખે, મંજિલ તરફ માર્ગે સ્પીડથી ગતિ રાખે, એનું નામ સાધક કહેવાય. એક બાજુ ગતિ બતી બંધ કરીને હોઈ ગયો હોય, ગતિ ને બતી બધું બંધ કરીને હોઈ ગયો હોય, ગતિ બંધ એટલે હાલતો નથી, બતી બંધ એટલે જ્ઞાનના વિચારો બંધ છે, બતી એટલે લાઈટો. નોવાલિસ નામનો એક માણસ એવું કહે છે, જે માણસને પોતાની જાતનું સંપૂર્ણ જ્ઞાન ન હોય તે બીજાને સાચી રીતે સમજી ન શકે. કોઈ તત્વચિંતક છે, જેને પોતાની જાતનું સંપૂર્ણ જ્ઞાન નથી એ બીજાને કોઈ દિવસ સમજી ન શકે. અને બીજાને જે સમજી ન શકતા હોય ને, એને પ્રત્યે એટલી અટકળ કરી નાખજો કે એ ભાઈ પોતે પોતાને જ સમજતા નથી, એટલે કોઈને નહીં સમજે. જાત ક્ષેત્ર છે, સમજાણું. આ બાબતમાં મારું એવું કહેવું છે, પોતાને છેતર્યા વિના કોઈને છેતરી શકાતા નથી. અને તમે તમને ન છેતરો તો કોઈ તમને છેતરી શકતું નથી. જે માણસ પોતાના જ વિચારોને, અંદરથી ફૂટતા ભાવોને સાંભળતો નથી, સ્વીકારતો નથી, એ બીજા કોઈને સાંભળી શકે નહીં ને સ્વીકારી શકે નહીં. માટે પોતાના અંતરમાં પરમેશ્વર જે કાંઈ વિચારો આપે છે, આંદોલનો સ્પંદનો આપે છે, જે કાંઈ ભાવનાઓ 24 કલાકમાં ઉઠે છે, એનાથી આપણે કેવા છીએ, ક્યાં આપણને રુચિ છે, શું આપણને વાસના છે, શું ગમે છે અને શું નથી ગમતું, એની એકદમ ચોકસાઈ થાય છે. માટે પોતાની જાત સાથે આંખ મીચામણા ન કરવા એમ મારું કહેવું છે. આ એના અનુસંધાનવાળું જ છે આ નોવાલિસનું, કે જે માણસને પોતાની જાતનું સંપૂર્ણ જ્ઞાન ન હોય તે બીજાને સાચી રીતે સમજી ન શકે. ભર્તુહરિનું બીજું એક સૂત્ર છે કે સાચું જ્ઞાન આત્મનિરીક્ષણ ને અંતે પ્રાપ્ત થાય છે. સાચું જ્ઞાન આત્મનિરીક્ષણને અંતે પ્રાપ્ત થાય છે, જગત જોવાથી નથી થતું. ઘણા માણસને એવું લાગે છે કે દુનિયામાં ખૂબ ફરીએ અને ખૂબ બધું જોઈએ એટલે જ્ઞાન થાય. એ જ્ઞાન ન થાય, એ માહિતી એકત્રિત થાય. પણ સાચું જ્ઞાન તો આત્મનિરીક્ષણમાંથી જ પ્રગટ થાય છે. એટલે ગાંધીજી કહેતા હતા, આત્મદર્શન તો ઈશ્વર દર્શન તુલ્ય છે. જ્ઞાનનો સાચો અર્થ છે ભીતરની આંખો. સામાન્ય સમજવાની ક્ષમતા, ભીતરની આંખો, આ જ્ઞાનનો અર્થ છે. હિતોપદેશમાં કહ્યું છે, જ્ઞાન એ દોરો પોરવેલી સોય જેવું છે. જેમ દોરો પોરવેલી સોય ખોવાતી નથી, તેમ જ્ઞાની સંસારમાં ભૂલો પડતો નથી. જ્ઞાની સંસારમાં ખોવાઈ ન જાય, અજ્ઞાની ખોવાઈ જાય, ગોત્યાઈ ન જડે. જેમ ભૂલ ભૂલવણીનો રસ્તો જાણતો હોય તે હોંહરવો નીકળી જાય, અને ન જાણતો હોય તે અજ્ઞાની ભૂલ ભૂલિયામાં ભૂલો પડી જાય છે. એમાં સંસાર ભૂલ ભૂલિયો જ છે, એમાં અજ્ઞાની તો ખોવાવાના જ, ભૂલા પડવાના જ, ભટકાવાના. ટોમસ કુલર એવું કહે છે કે જ્ઞાની માણસ પોતે જ પોતાનો મિત્ર બની શકે છે. જ્ઞાન એક પાંખ છે, ભક્તિ બીજી પાંખ છે, જેનામાં બંને પાંખ હોય તે સદા આનંદમાં હોય, એવું ટોમસ કુલરનું કહેવું છે. સદા આનંદમાં રહેવું હોય તો જ્ઞાન અને ભક્તિ બંને રાખવા જોઈએ. જ્ઞાન એટલે સમજ, ભક્તિ એટલે ભગવાન અને સંતોમાં આકર્ષણ, ખેંચાણ, દિલનું હેત. સ્વામી રામદાસે એવું કહ્યું કે હું જ્ઞાની છું અને હું અજ્ઞાની છું, આ બંને માન્યતાઓ અજ્ઞાનીઓની છે. હું દાસ છું, હું શરણાગત છું, એમ જે માને એ જ જ્ઞાની ભક્ત છે. હું જ્ઞાની છું, હું અજ્ઞાની છું, આ બંને માન્યતાઓ અજ્ઞાનીઓની છે. અને વેદમાં કહ્યું છે, હું જાણું છું એમ જે માને છે તે કાંઈ જાણતો નથી. હું કેવા ભગવાન છે, જેવા છે એવા હું નથી જાણતો, એમ જે માને છે એ જ જાણે છે. હું જ્ઞાની છું, અજ્ઞાની છું, આ બે અજ્ઞાન જ છે, પરંતુ હું પરમેશ્વરનો દાસ છું, પરતંત્ર છું, ભગવાન જ સ્વતંત્ર છે, હું એનો ગોલો છું, શરણાગત છું, એમ જે માને પોતાને, સ્વીકારી જ લે, એ ખરેખર જ્ઞાની છે. કેમ જે એનું અહમ ઓગળી ગયું. દેજો દાન દાસને રે લોલ, એટલે દાસને દર્શન દેવાની પ્રેમાનંદ સ્વામીએ વંદુના પદમાં વિનંતી કરી. માટે દાસ થાવું ભગવાનના, એ જ દાસને જ જ્ઞાની કયો સ્વામી રામદાસ. જ્ઞાન એ જિંદગીનો ટૂંકો સાર છે. આખી જિંદગી માણસ જ્ઞાન મેળવે છે, એટલે જ્ઞાન જિંદગીનો ટૂંકો સાર છે. જ્ઞાન સુગંધનો સાગર છે, જ્ઞાન નૂતન પ્રભાતનો સૂરજ છે, જ્ઞાન પ્રકાશની શ્રેષ્ઠ સરિતા છે. માત્ર માહિતી તે જ્ઞાન નથી, જ્ઞાન તો સતત ચિંતન અને તપનું શ્રેષ્ઠ ફળ છે. એક પરમાત્માનું યથાર્થ જ્ઞાન થાય તેમાં સર્વે જ્ઞાન સમાઈ જાય છે. હવે અજ્ઞાન વિશે ફ્રેન્કલિન એવું કહે છે કે અજ્ઞાની હોવું એ શરમની વાત નથી, પરંતુ જ્ઞાન શીખવા માટે તૈયાર ન રહેવું તે શરમની વાત છે. અજ્ઞાની રહેવું એ કઈ શરમની વાત નથી, એ તો છીએ જ. પરંતુ હવે જ્ઞાન શીખવા માટે વહેલા ઉઠીને કથામાં નથી આવતા ને, એ શરમની વાત છે. કેસેટો નથી સાંભળતા, શાસ્ત્ર વાંચન નથી કરતા, રોજ એકાદું વચનામૃત માળા નથી વાંચતા, આ શરમની વાત છે. અજ્ઞાનીઓની પ્રશંસાને લઈને ક્યારેય જ્ઞાની નથી બની શકાતું. અજ્ઞાનીઓની પ્રશંસાને કારણે ક્યારેય જ્ઞાની નથી બની શકાતું. કારણ કે સામી વ્યક્તિમાં તમારામાં જ્ઞાન છે એની જાણકારી એ નથી, અને કોઈકને કોઈક સ્વાર્થે તે ખોટા તમારા વખાણ કરે છે કે તમે તો બહુ ડાયા છો, સમજુ છો, ચતુર છો. એના કહેવાથી કાંઈ આપણે ડાયા જ્ઞાની કે સમજુને ચતુર થઈ જતા નથી. કેમ જે અજ્ઞાનીઓ આપણને વખાણે છે એનાથી હું પાકે, એની ક્યાં કાંઈ ખબર પડે છે? એ તો એને કાંઈક આપણી પાસે મતલબ છે એટલે માખણ માર્યા કરે, બટરિંગ કર્યા કરે. ઘણા માણસો આવા બટરિંગથી પોતાને જ્ઞાની સમજણો ચતુર અને ડાયો મોટો આગેવાન સમજી લે છે. પ્રોબ્લેમ છે એ અજ્ઞાની છે, અજ્ઞાનના ખાતામાં એનું નામ આવ્યું. જીસ્ટસ એવું કહે છે કે ડાપણનું મુખ્ય લક્ષણ વ્યક્તિએ અજ્ઞાનની મૂર્ખતા સહન કરવાનું શીખવવાનું છે. ડાપણનું મુખ્ય લક્ષણ શું? ડાપણ કોને કહેવાય? તો કે અજ્ઞાનની જે મૂર્ખતા છે ને એને સહન કરવાનું જે શીખવવું ને એ ડાપણનું મુખ્ય લક્ષણ છે. નહીતર આપઘાત કરવો પડે. આ દુનિયામાં ચારે કોર અજ્ઞાનના સાગર ઘૂગવે છે, એની વચ્ચે આપણે રહેવાનું છે. તે અજ્ઞાનની મૂર્ખતાને સહન કરવાનું જો ન શીખ્યા તો આપણામાં કંઈ ડાપણ નથી. અજ્ઞાનીઓના અજ્ઞાનને તમે સહન કરો એ જ સાચું જ્ઞાન છે, એ જ સાચું ડાપણ છે, એમ જીસ્ટ જ કહે છે. અને જે માણસ અજ્ઞાનીઓની અજ્ઞાનતાને સહન નથી કરી શકતો તો એ આપઘાત કરે છે. કાંઈ અજ્ઞાનીઓને જ્ઞાન નથી દઈ શકતો, મરી જાય મુજાઈ. માટે અજ્ઞાનીઓના અજ્ઞાનને સહન કરવાનું જે શીખવવું અને શીખવું એ જ સાચું ડાપણનું લક્ષણ છે. દાપણ વાળો કોને કહેવાય? બીજાના અજ્ઞાનને સહન કરી લે હશે ભાઈ, અને પોતાના અજ્ઞાનને દંડ દે અને ધકાવીને અજ્ઞાનને કાઢે અને જ્ઞાનને સાક્ષાત કરે, આને દાપણ વાળો કહેવાય. પોતાના અજ્ઞાનને કાઢે નહીં, કોકના અજ્ઞાનને કાઢવા સારું મથ્યા કરે, ઓલો જ્યારે અજ્ઞાન કાઢે નહીં ત્યારે હતાશ થઈ જાય. હે તમે આમ સમજતા નથી, તમારે આમ કરવું જોઈએ, તમે આમ જાણવું જોઈએ, પછી પોતે દુઃખી દુઃખી થઈ જાય. આને કાંઈ જ્ઞાની ન કહેવાય, ડાપણવાળો ન કહેવાય, એમ જીસ્ટસનું કહેવું હોય એવું લાગે છે. અજ્ઞાતનામનો એક તત્વચિંતક કહે છે, જે માણસ અજ્ઞાની છે તેનો દલીલ વડે પરાભવ કરવો અશક્ય છે. મરી જાઓ ને તમે દલીલો મૂકી મૂકીને, તર્કો મૂકી મૂકીને, અજ્ઞાનીને કોઈ તર્ક અડે નહીં. કેમ જે સમજે તાર અડે ને, એટલે અજ્ઞાની માણસોને દલીલ વડે પરાભવ કરી શકાતા નથી, એ અજ્ઞાની જ છે. હા, એવાને તો પછી દંડે પરાભવ કરો થાય. એટલે જ કહેવાય છે કે ભેંસ આગળ ભાગવત શું કામનું, એને તો હારો હોટો જોઈ. આમ જા ભાઈ આમ જા. વિલ રોજસ એવું કહે છે કે વિશ્વનો પ્રત્યેક માનવી અજ્ઞાની છે, દરેકના ક્ષેત્ર જુદા જુદા છે. વિશ્વનો દરેક માનવી અજ્ઞાની છે, દરેકના ક્ષેત્ર જુદા જુદા છે. કોઈ આ ક્ષેત્રમાં અજ્ઞાની છે તો કોઈ આ ક્ષેત્રમાં અજ્ઞાની છે, બાકી છે તો બધા અજ્ઞાની જ. એની સામે એવું કહી શકાય, વિશ્વનો દરેક માનવી જ્ઞાની છે, દરેકના ક્ષેત્ર જુદા જુદા છે. કોઈ આમાં જાણે છે, કોઈ આમાં જાણે છે. એટલે બધા જ્ઞાની પણ છે અને બધા અજ્ઞાની પણ છે, અમુક અમુકમાં જાણકાર અને અમુક અમુકમાં અજ્ઞાની. ગુણાતીતાનંદ સ્વામીએ તો આખી જિંદગી ધબધબાવીને એવું કહી રાખ્યું કે દેહને પોતાનું રૂપ માનવું તે મૂર્તિ માન અજ્ઞાન છે. મૂર્તિમાન અજ્ઞાન આ દેહને પોતાનું સ્વરૂપ માનવું તે. વળી સ્વામીએ એવું કહ્યું કે ખરેખરું જ્ઞાન થાય તો માયાના પેચમાં આવે નહીં. જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઈ જાય. જ્ઞાન વિના મોહ ટળે નહીં, જ્ઞાને કરીને નિર્લેપ રહેવાય છે. આવું જ્ઞાનનું મહત્વ છે. આવી અદ્ભુત અદ્ભુત વાતો છે. ફરી વાર ભગવાન સ્વામિનારાયણની વાત ઉપર એકવાર નજર કરી જાય, પછી તપ કરવા નીકળી જાય બધા. હવે જ્ઞાન થઈ ગયું એટલે હવે તપશ્ચર્યા કરવા જંગલમાં જાય. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત પ્રથમ પ્રકરણના વિષયમાં એવું બોલ્યા કે જોનારો પોતે પોતાના સુખને ભોગવતો નથી અને પોતે પોતાના રૂપને જાણતો નથી ને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે તે જ અજ્ઞાનીમાંથી છે. અજ્ઞાની છે તે જ ઘેલામાં ઘેલો, નીચમાં નીચ. આવું બધું મહારાજે કહ્યું છે. સુખમુનિએ સવાલ એ કરી નાખ્યો કે શું પોતાનું સ્વરૂપ જાણવું તે પોતાના હાથમાં છે, દેખવું તે શું હાથમાં છે. મહારાજ કે સત્સંગી થયા હોય ને એને હાથમાં જ છે. હમથા કે છે કાળ કર્મને આધીન થઈ સુસુપ્તિમાં વશ થઈ અને માણસ એમાં જાય છે સુસુપ્તિમાં સપનામાં, પણ કોઈ દી પોતે પોતાના સ્વરૂપમાં નથી જતો ભગવાનના ધ્યાનને બળે કરીને. નહીતર તો પોતાનું સ્વરૂપ દેખાય અને પોતાના સ્વરૂપમાં સાક્ષાત પરમાત્મા પણ તેજોમય દેખાય, પણ જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે. આવું સ્પષ્ટ મહારાજ બોલ્યા. એટલે જ્ઞાન નહીં થવાનું કારણ આળસ છે. કેમ જે જ્ઞાન પ્રાપ્ત કર્યા માટે આળસે કરીને પ્રયત્ન નથી થતો, માટે જ્ઞાનનો મોટા મોટો દુશ્મન અને અજ્ઞાનનો સપોર્ટર આળસ નામનો શત્રુ વ્યક્તિ માત્રમાં પડ્યો છે. અજ્ઞાનનો હગો ભાઈ આળસ અને જ્ઞાનનો દુશ્મન, તે કોઈ દિવસ જ્ઞાન થવા દે જ નહીં. એટલે મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તને જે આત્મા પરમાત્માનો સાક્ષાત અનુભવ નથી થતો એનું કોઈ પણ કારણ હોય તો એ છે પોતાની આળસ. હા, એક સંતે કહ્યું આળસ ને અજ્ઞાન અતિશય કામ બગાડ્યું તારું, પણ એમાંય અજ્ઞાન કરતાંય આળસ મોટો ગુંડો છે. કેમ જે અહીંયા મહારાજે એમ કહ્યું કે અજ્ઞાનને કાઢવા માટે જે જ્ઞાનની જરૂર પડે છે તે જ્ઞાનને પ્રાપ્ત નથી થવા દેતો કોણ, તો કે આળસ. આળસે કરીને જ કસર છે. જો આળસ ન હોય ને તો અજ્ઞાન ભાગી જાય, જ્ઞાન મેળવી શકાય, પણ આળસ ક્યારેય આપણને હું આત્મા છું મારામાં સાક્ષાત ભગવાન છે એમ પરમાત્માના ધ્યાનના બળે ક્યારેય અંતર્દ્રષ્ટિ કરીને આત્માને જોવાનો પ્રયત્ન કરવા દેતો નથી, આળસ નામનો શત્રુ. માટે અજ્ઞાન કરતા અજ્ઞાનને હાચવી રાખનાર, અજ્ઞાનને ન કાઢવા દેનાર તત્વ એટલે આળસ છે. જબર ખતરનાક. આવું ભગવાન સ્વામિનારાયણે પ્રથમના વિશ્વમાં કહ્યું છે. વાલા ભક્તો, જ્ઞાન વડે જ અજ્ઞાન જશે અને જ્ઞાન મેળવવા માટે આળસ મૂકીને દાખલો કરવો પડશે. આ વાત થઈ જ્ઞાન અને અજ્ઞાનની. હવે આપણે તપ કરવા જવું છે. ગોપાલાનંદ સ્વામીએ ધર્મ સર્ગના દ્વિતીય ગુણ તરીકે તપ લખ્યું છે અને ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામમાં શ્રીજીની સેવામાં અખંડ રહેવાના 16 સાધનમાં જ્ઞાન પણ છે, તપ પણ છે, તપ પછી આવનારો વૈરાગ્ય નામનો સદગુણ એ પણ છે. આ 16 સાધનો માયેલા ગુણો છે. હવે સ્વામી ગોપાળાનંદજી તપ કોને કહેવાય એની પોતે વ્યાખ્યા કરે છે. જે વ્રત ઉપવાસાદિકે કરીને શાસ્ત્ર વિહિત ભોગનો પણ સંકોચ થાય તથા પોતપોતાના સદ્ધર્મનું પાલન થાય તેને તપ કહેવાય. આ સ્વામીએ કરેલી વ્યાખ્યા ભક્તિ સિદ્ધિ ગ્રંથમાં. પુનઃ એક વાર વાંચું છું. જે વ્રત ઉપવાસ આદિ કે કરીને શાસ્ત્ર વિહિત ભોગનો પણ સંકોચ થાય તથા પોતપોતાના સદ્ધર્મનું પાલન થાય તેને તપ કહેવાય. તપશ્ચર્યા કઠણ છે, તપશ્ચર્યા થોડી ક્લેશમય દુઃખમય છે, કારણ કે શાસ્ત્ર પ્રમાણે સદ્ધર્મનું પાલન કરવું એ કઠણ તો પડે, સહેલું નથી. માટે એ તપ છે, અદ્ભુત તપ છે, આગીને મારે એવું તપ છે. વ્રત ઉપવાસ કરવા એ પણ તપ છે. ભલે વ્રત ઉપવાસ ન કરો પણ શાસ્ત્રે બતાવેલા તમને ભોગવવાની આજ્ઞા આપેલા એવા પણ ભોગોમાં સંકોચ કરો એ પણ તપ છે, અર્થાત થોડું ઓછું કરો. ગોપાળાનંદ સ્વામીએ પોતાની વાતોમાં બે પ્રકારનું તપ કહ્યું. તપ બે પ્રકારનું છે, તેમાં એક તો એમ જે યુવાન અવસ્થા હોય તો વ્રત ઉપવાસ આદિ કે કરીને દેહને બળહીન કરી નાખવો, અને શરીરમાં બળ ન હોય ત્યારે તો વિહિત ભોગનો સંકોચ કરવો. વિહિત એટલે પ્રતિપાદિત કરેલા, આજ્ઞા કરેલા, ભોગવવા માટે યોગ્ય ગણેલા ભોગવામાંથી પણ ઓછું ભોગવવું, એને સંકોચ કર્યો કહેવાય. તથા શીત ઉષ્ણાદિકનું સહન કરવું, ટાટ તડકો સહન કરવો, તેને પણ તપ કહીએ. અને બીજું તપ તો ઇન્દ્રિયો તથા અંતકરણ તથા જીવ એ સર્વને એકાગ્ર કરીને ભગવાનને વિશે અખંડ વૃત્તિ રાખવી, તેને પણ તપ કહીએ. આ તપની વાત સત્સંગી જીવનમાંય પણ છે. તે એવા તપને અતિ ઉત્કૃષ્ટ કહેવાય. ટૂંકમાં બે પ્રકારનું તપ, એક સ્થૂળ દેહને નબળું પાડવું, તે ટાટ તડકો ભૂખ તરે સહન કરીને. બીજું તપ ઇન્દ્રિય અંતકરણને એકાગ્ર કરીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી. પહેલું તપ સ્થૂળ દેહને અડતું હોવાથી સ્થૂળ તપ કહેવાય. બીજું તપ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાનું સૂક્ષ્મ શરીરને અડતું હોવાથી તે સૂક્ષ્મ તપ કહેવાય. સ્થૂળ તપ અને સૂક્ષ્મ તપ, દેહને દુઃખ દેવું સ્થૂળ દેહને, તે સ્થૂળ તપ. અને સૂક્ષ્મ દેહને દુઃખ દેવું, કંટ્રોલમાં લેવું અને ભગવાનમાં રહેવું, ભગવાનમાં વૃત્તિઓ રાખવી, તે સૂક્ષ્મ તપ છે. આમ ગોપાલ સ્વામીએ બે તપની વાત કરી. હરિલીલામૃતમાં પણ સરસ વ્યાખ્યા કરી છે. કૃષ્ણ વ્રત આદિ સહેજે કરે રે તેનું નામ તો તપ ઉચ્ચરે રે.
કૃષ્ણ વ્રત આદિ સહેજે કરે રે તેનું નામ તો તપ ઉચ્ચરે રે.
કૃષ્ણ વ્રત આદિ સહેજે કરે રે તેનું નામ તો તપ ઉચ્ચરે રે.
વ્રત આદિ સહેજે કરે રે નામ તો તપ ઉચ્ચરે રે.
કૃષ્ણ વ્રત આદિ કરવું, સહેજે કરવું, પરાયણ પરાયણ પછી માંદા પડી જાય ને એમ ન કરવું, એને તપ ન કહેવાય, એને પછી કઠણાઈ કહેવાય. વટમાં ન કરવું, ત્યાં કર્યું તો હું કરું, આ બધા વટે ચડી જાય. એક ચાંદ્રણ કરે તો હું કરું, એટલે કે હું કરું, આપણે એમ કહીએ તમે પછી કરજો ને તો હારે હારે થાય, પછી નહીં થાય. હોની હારે હારે ટીપાઈ જવાનો આ અર્થ થયો. સહેજે કરે એમ કીધું, કૃષ્ણ વ્રત વગેરે સહેજે કરે અને તપ કહેવાય. તપમાં ભક્તિનો ભાગ ભેળો હોવો જોઈએ એમ ભગવાન સ્વામિનારાયણે કારિયાણીના 10માં કહ્યું, નહીતર તપ તમો ગુણી કહેવાય. તપ ભેળી ભક્તિ જોઈએ, પ્રેમ જોઈએ અને પ્રસન્નતા માટે થાય તો તે તપ કામનું છે. તપસ્વીને પાછો ક્રોધ બહુ નડે, સમજ્યા? તપ હોયને ક્રોધ છે ને, ખબર નહીં, માણા હોય ને મચ્છર આવી જાય, એમ તપ હોયને ક્રોધ આવી જાય. તપનું ફળ ખાવાની ક્રોધને બહુ મજા આવે છે, જેમ આપણું લોહી પીવાની મચ્છર માકડને મજા આવે ને, એમ તપનું ફળ ખાવાની ક્રોધને બહુ મજા આવે. એટલે કોઈક માણસ તપ કરતો હોય ને એનું થોડું ઘણું ફળ ભેગું થયું ને એની ગંધ જેમ માણસના લોહીની મચ્છરને આવે ને એમ ક્રોધને આવે, એટલે લપાતો લપાતો આવે, ઓલો ખી જાય એટલે આ ફળ ખાઈ જાય. આવું છે. અને જોજો, નકોડા આપવા કરતા હોય, બહુ ધર્મ નિયમ પાળતા હોય, બહુ તપસ્વી હોય ને એ ખી જાય બહુ. બધી રીતે હારા, પણ બાપરે એનો મગજ સળગતી સગડી જોઈ લો ભાઈ. ઉપવાસ કરે નકોડો, પણ સવારે પાણામ જરાય મોડું થયું, આગું પાછું થયું, મોવા આખું ઘર ઊંચું કરે બાપા. આમ બહુ હારા આવું થાય. એટલે તપમાં પ્રોબ્લેમ છે. સારું, તપનું ફળ ખાવાનો શોખીન એટલે કે ક્રોધ. પણ તપ નહીં જ થવા દેનારો એક જબરજસ્ત અધર્મ સર્ગનો યોદ્ધો છે. જ્યારે તમે તપ કરવા જાઓ ને એટલે એ યોદ્ધો તમારી સામે આવી જાય. અને તપને અને એ અધર્મ સર્ગના યોદ્ધાને લડાઈ થાય એટલે આપણા તપને ઓલો ટાળી દે. એ યોદ્ધાનું નામ છે રસાસ્વાદ. કોઈ દી ઉપવાસ કરવા ન દે, કોઈ દી નકોરડી એકાદશી કરવા ન દે, નિર્જળા ના. બળ કરીને, ઠરાવ કરીને તમે તપને બરાબર પકડ્યું હોય, 12 વાગે પંક્તિ ટાણું થાય એટલે રસાસ્વાદ બાયું ચડાવતો આવે, તમે તપને ઘણું જાળવવા કરો, હંગરો પણ ઓલ્યો આવીને એક નાખે ને એટલે એ ગુજરી જાય. એટલે તમે તરત લાવ ઓલ્યો હું બનાવ્યું છે, હશે હવે તમે આગ્રહ કરો છો એટલે છોડી ના પડાય. ઓ પુડલા છે એમ કરીને બેસી જાય. તપ બિચારો ટાંટિયા તરફડાવે, એ પુડલા ખાઈ લે ને તપ ગુજરી જાય. રસાસ્વાદે આવીને માર્યો તપને. એટલે તપનો દુશ્મન છે રસાસ્વાદ. જે માણસ રસાસ્વાદને મારે જીતે એનાથી તપશ્ચર્યા થાય, બાકીનાથી થાય નહીં બાપા. કોઈ દી ન થાય ને. એક અમારા સ્વામી છે, એ મને એવું કહેતા, 40 વર્ષ થયા હું સાધુ થયો, કોઈ દી અપા મેં નહીં કર્યો કેશ, મન તો ના થાય કેશ, ખાવા જોઈ ખોટું શું મન કે, તમે બધા બહુ અપા કરો છો કે, ધ્યાન રાખજો ગુજરી જાહો. અરે ભાઈ એમ ન ગુજરી જવાય, કંઈક ઉપવાસ કર્યા કંઈ ગુજરી ગયા નથી. આવું છે. એટલે તપનો દુશ્મન કોણ? બુવામાં મેં ખીચડી કરી હતી સમજ્યા, મંદિરમાં. આમ તો મહિનો કથા કરી હતી મેં, ચિઠ્ઠી અમે લીધેલી ને સત્સંગી જીવનની મંદિરમાં. કોઈને રસોઈ બનાવી ન દીધી, પછી બધા અકળાણા બહુ. એ કે તમે તો કેવા સ્વામી છો, લાડવા ના ખવાડ્યા કેશ. અરે કીધું મેલો ને હવે. હા પછી કે ખીચડી કરો હારી. તો એ કેમ? તો કે અમને ખીચડી ભાવે સાધુનાથની, પણ અમે કહીએ એમ કરવાની. કીધું હા, તુવેર દાળની ખીચડી લાવવાની, માલિકર નાખવા ઘી લાવ્યા અને કાજુ બદામ ને પિસ્તા બહુ ઝાઝુ લાવેલા. એ કે આ બધું નાખી દેવાનું. પછી બધું નાખી દીધું અમે તો, ખીચડી બહુ સારી થઈ. તે દી શનિવાર હતો, તે બધાએ શનિવાર ભાંગી નાખ્યો. એ કે શનિવાર તો ફેર આવશે અઠવાડિયે, આ ખીચડી જ અહીંથી આવે કે છે. ચાલે એમ કરીને બેસી ગયા બધા. એટલી બધી ખાધી, એટલી બધી ખાધી. બોલો, ખાઈને મંદિરમાં મંદિર હુતા કે સ્વામી ઘડીક પછી ઘેર જઈશું, પેટ તણાય કે. આવી કઠણાઈ થઈ હતી. હનુમાનજી દાદા એ વિચારતા થઈ ગયા કે મારા શનિવારનો રસાસ્વાદે ભૂખો કાઢ નહીં ગયો. આ રસાસ્વાદ તો મારી ગદા કરતા વધારે વજનદાર છે. રસાસ્વાદ કોને કહેવાય? તો કે પોત પોતાના ધર્મને વિશે જે વસ્તુને ખાવાની ના પાડી હોય તેને ખાવી તેને રસાસ્વાદ કહેવાય. એકાદશીએ ખાવાની ના પાડી હોય, જે જે ના પાડી, આ ન ખાવું આ ન ખાવું, કંટ્રોલ રહે નહીં, વધારે પડતું ખાવાની ના પાડી હોય, ખવાઈ જાય. પોતે નક્કી કર્યું હોય કે આ તો 3 જ રોટલી ખાવી છે, આટલું જ ખાવું છે ને પછી ઉઠી જવું છે, પણ પછી ઊભો થઈ શકે નહીં, પછી હાથ મારીએ નહીં પોતાને, વધુ ખવાઈ જાય. આ રસાસ્વાદ કહેવાય. ગોપાલ સ્વામી તો રસાસ્વાદનું ત્યાં સુધી પ્રતિપાદન કરે છે વાતોમાં, કે જો અને આપણને બધાને એમ છે કે મારે રસાસ્વાદ નથી, પરંતુ સારી દાળ થઈ હોય તો એક વાટકી વધારે લેવાઈ જાય ખરી, અને સારું સ્વાદિષ્ટ ભોજન હોય તો પાંચ કોળિયા વધારે ખવાઈ જાય ખરું. માટે રસાસ્વાદ થયો તો આવી વ્યાખ્યા કરી, બોલો, કોઈ બચીએ નહીં એવી કરી, ઝપટમાં લઈ લીધા. હવે આમાં એમ કેમ કહેવું મારે રસાસ્વાદ નથી? આ તો ગોપાળાનંદ સ્વામી આમાં બહુ નથી કીધું, કડક વાતોમાં બધી વાતો બહુ ઝીણી ઝીણી કરી છે. કારણ કે આ ગ્રંથ કર્યો સ્વામીએ, કઈ સાલમાં કર્યો કીધું? 1893માં, સમજાણું. અને સ્વામીધામમાં ગયા 1908માં. એટલે આ ગ્રંથ આપણે 15 વર્ષ, આ ગ્રંથ થયા પછી સ્વામી 15 વર્ષ પૃથ્વી પર રહ્યા, આ ગ્રંથ લખ્યા પછી. અને પછી એ સ્વામીએ જે સૂક્ષ્મ સૂક્ષ્મ વાતો કરેલી જે આ ગ્રંથમાં નહીં આવેલી, તે વાતો સ્વામીની વાતોમાં છે. કે પાંચ ગોળિયા વધારે ખવાઈ જાય ખરું, માટે રસાસ્વાદ તો કહેવાય એવું બોલ્યા. હા, હવે એની ક્યાં વાત કરો છો? હવે આપણે તો માપબારો છે, રસાસ્વાદે કરીને તો આપણે સત્સંગ થાય. આ રવિ સભા ને ખીચડી સભા ન રાખી હોત તો આ અમારો હોલ ખાલી હોત. આ હોલ ભરાણા છે એ અમારી જ્ઞાન વાર્તાથી નથી ભરાણા, બાપા ખીચડીએ ભર્યા છે, ખીચડીએ. માટે અમારે તો રસાસ્વાદે સત્સંગ કર્યા માટે એમ ભારે ઉપયોગી થયો છે. નાના છોકરા મંદિર શું કામ આવે ભાઈ? બંટા ગોળી મળે એટલે, કાંઈ જ્ઞાન મળે એટલે આવે. પછી ધીમે ધીમે પહેલાં બંટા ગોળી પેટમાં ગળે, પછી જ્ઞાન મગજમાં ગળે, એમ ધીમે ધીમે આગળ વધાય. એટલે રસાસ્વાદમાં તો એવું છે ખોટું. હું સ્વામીએ તો વ્યાખ્યા કરી, પોતપોતાના ધર્મને વિશે જે વસ્તુને ખાવાની ના પાડી હોય, ગાળા છાળ્યા વગેરેનું, અયોગ્ય લહણ, ડુંગળી, માંસ, દારૂ, આ તે એ ન ખાવું, બસ તો તમે નિસ્વાદી, અને ખાઓ તો સ્વાદિયા. આટલી મોટી ટૂંકી વ્યાખ્યા કરી. હવે હમણાં આવ્યું ને કે શાસ્ત્ર વિહિત ભોગનો સંકોચ કરવો એને પણ તપ કહેવાય. તપનું આ એક લક્ષણ છે, સમજાણું. મારી રીતે મેં આ બધું તપનું વાંચ્યા વિચાર્યા પછી તપના વિભાગ પાડ્યા તો ત્રણ પીડ્યા કહી દઉં. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, ત્રણ પ્રકારનું તપ. આ બધા સંતો થોડું થોડું કહે તે પછી થોડુંક હું પછી વાહે વાહે મારું કહી દઉં ને. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, ત્રણ પ્રકારનું તપ. જો ઉત્તમ તપ કોને કહેવાય? અખંડ ભગવાનમાં વૃત્તિ રાખવી એને ઉત્તમ તપ કહેવાય. બરોબર છે. મધ્યમ તપ કોને કહેવાય? મનનું ધાર્યું મૂકવું એ મધ્યમ તપ. મન ધાર્યું મૂકવું, ભગવાનની આજ્ઞા પ્રમાણે, સંતોની આજ્ઞા પ્રમાણે જીવવું એ મધ્યમ તપ. આપણે કંઈક કરવા ધાર્યું હોય અને આપણાથી મોટા મહાપુરુષ ક્યાંક નથી એ કરવાનું, આ કરે તો ભખ લઈને પવનને આધારે ધજાની પૂછડી વળે એમ વળી જઈએ તો પણ આપણે તપ કર્યું કહેવાય. બીજાનું માનવું એ સમાન તપ બીજું ન કહેવાય. આમ તો ઘણું મોટું છે, સમજાણું. ગોપાલ સ્વામીએ તો એને શ્રેષ્ઠ કીધું, અખંડ વૃત્તિ કરતા અનુવૃત્તિ શ્રેષ્ઠ છે. પણ આપણે અહીંયા હવે તપની જ વાત હાલે છે તો ઉત્તમ તપ અખંડ વૃત્તિ, એનાથી શ્રેષ્ઠ અનુવૃત્તિ છે. પરંતુ આપણે મધ્યમાં લઈએ, મનનું ધાર્યું મૂકવું એ મધ્યમ તપ, અને કૃચ્છ વ્રત, ચાંદ્રાયણ, ઉપવાસ, શરીરે કરીને ટાઈટ તડકો વગેરે સહન કરવું એ કનિષ્ઠ તપ, સમજ્યા. એ સ્થૂળ તપ, મનનું ધાર્યું મૂકવું સૂક્ષ્મ અને અખંડ વૃત્તિ રાખવી કારણ તપ. આમ આમ તો શાસ્ત્ર વિહિત ભોગ સંકોચ ઈ કેવી રીતે? તો કે છે, ત્રણ વાર જમતા હોય, એક વાર ઘટાડી નાખીએ સવારનો નાસ્તો કે સાંજનું, તો એ કેટલો ભોગ સંકોચ કર્યો કહેવાય. ત્રણ વાર જમતા હોય, બે વાર જપો તો એ તપ કહેવાય. થોડુંક ઓછું ખાવ પાંચ કોળિયા તે પણ તપ છે. ગાડલે હુતા હો તો નીચે હોવું એ પણ તપ કહેવાય. આ બધું તપ છે. ખરેખર પતિ ગમે એવો જાડધારો હોય, બૈરી સહન નથી કરતી, એ બૈરી તપસ્વી કહેવાય. લ્યો ને છૂટાછેડા થાય, તપસ્વીઓના જ ઘર હાલે. જે માણસ તપ ન કરી શકે એને ડિવોર્સ થાય, માટે સંસાર ચલાવવો એ પણ સાક્ષાત તપનું ફળ છે. નહીતર તો પુત્ર પ્રાપ્તિ રૂપ તપશ્ચર્યાનું ફળ જ મળે નહીં ને, કારણ કે ડિવોર્સ થઈ જાય. અને આ સંસારમાં ક્યાં કોઈનું ધૈર્યું થાય છે? માટે તપ જ છે. તો હજાર પ્રકારની દાસતા કરવી પડે છે. બોલો, તાર ગાડું હાલે. માટે આ બધું તપ. સહન કરવું સમર્થ છતાં એ પણ તપ છે. ઓલી તમે વાત સાંભળી છે કાર્તિક સ્વામીની, ગણપતિ દાદાની? રિદ્ધિ સિદ્ધિ નામની બે અતિ રૂપવાન સુંદરીઓ હતી, એને લગ્ન કરવાતા. સમજ્યા? ભોળાનાથ અને પાર્વતી આગળ વાત આવી. હા, કે અમારે તમારા બે દીકરામાંથી એક દીકરા હારે અમારે જોડાવવું છે, જીવનસાથી બનાવવા છે, પણ અમે એની હારે જોડાઈશું જે પહેલી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવતા રહે. કાર્તિક સ્વામીને એમ થયું કે મને કન્યા મળે, ગણપતિને એમ થયું કે મને રિદ્ધિ સિદ્ધિ મળે. રિદ્ધિ સિદ્ધિ કોને ન ગમે? બે જણા તૈયાર થઈ ગયા. બોલો કે રિદ્ધિ સિદ્ધિવાળો હું થાવ, આ કે રિદ્ધિ સિદ્ધિવાળો હું થાવ, મારે રિદ્ધિ સિદ્ધિ જોઈએ, મારે રિદ્ધિ સિદ્ધિ જોઈએ. એ કહ્યું કે જાઓ, સ્વયંવરની આ રીતે વ્યવસ્થા છે કે જે વહેલો પૃથ્વીની પ્રદક્ષિણા ફરીને આવે એને કન્યા વરમાળા પહેરાવે. જુદી જુદી જાતના સ્વયંવર હોય, આ એક જુદી ટાઈપનો. એટલે કાર્તિક સ્વામી તો ભાઈ પોતાનો મોર વાહન એની માથે લઈને મોટી પાંખું ફફડાટી બોલાવીને ઉપડ્યા કે હું ફરી આવું એમ. હવે ગણપતિને તો લાડુ ખાઈને પેટ મોટું અને ઊંદડું નાનું, વાહન કાંઈ એવું સ્પીડી નહીં. એટલે મૂંઝાણા, માતા પિતાને પગે લાગ્યા કે મારે શું કરવું, ભાઈ તો રીધી સીધી લઈ જાય. ભોળાનાથે પાર્વતી સામું જોયું કે આનું શું કરશું? પાર્વતી કહે છે, બેટા એક ઉપાય છે. કે શું? જે માતા પિતાની પ્રદક્ષિણા ફરે એ પૃથ્વીની પ્રદક્ષિણા ફર્યા બરાબર ગણાય. યુક્તિ શીખવાડી. ખરેખર માતા અને સંત સારા ગણાય, એ બાળકની ઉન્નતિ યુક્તિથી કરી નાખે અને બીજા સકળે સડાવે. સંત અને માતા બે પ્રેમથી યુક્તિથી બાળકનો ઉદ્ધાર કરે. ગણપતિ તો ખુશ થઈ ગયા. હા, એટલે તો સંતને માતા કહી છે ને. ગણપતિએ તો તરત માતા પિતાને પ્રદક્ષિણા મારી દીધી અને રિદ્ધિ સિદ્ધિ ખુશ થઈ ગયા કે તમે ચતુર પણ છો. સમજ્યા? ચતુર માણસને ઓછા ક્લેશે ફળની પ્રાપ્તિ થાય. એટલે ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિને વિર્યા. કાર્તિક સ્વામી આવ્યા અને બધી વાત જાણી અને એવો મગજ ગયો, એવો મગજ ગયો કે તું તો માં છો કેવી છો? માં થઈને પોતે છોકરાનું બગાડેશ? આવી યુક્તિ એક ભાઈને શીખવાડીને પક્ષપાત કર્યો અને મને તે હાવ આમનામ રાખ્યો, માટે હવે મારે ઘરમાં નથી રહેવું, સંસારમાં નથી રહેવું, લગ્ન નથી કરવું, આવા ભેગા રહેવાય જ નહીં કહેશ. આવા પક્ષપાતી એમ કરીને વિયા ગયા અને એવી રીંછડી કે મારા શરીરમાં તારું લોહી છે ને એ લોહી તપ કરીને બાળી દઉં કહેશ. જેવા તપે સડી ગયા તે પોતાના શરીરને વિશે જે માતાનો ભાગ જે રુધિર તેને પણ તપશ્ચર્યા કરીને બાળી નાખ્યું. આ વાત શ્રીજી મહારાજે કરી કે અમને એવો વિચાર હુજ્યો કે કાર્તિક સ્વામીની જેમ માતાનો ભાગ જે રુધિર તે શરીરમાંથી બાળી નાખવું. એટલે એવું તપ કર્યું કે શરીરમાં કાંઈ વાગે તો પાણી નીકળે પણ લોહી ન નીકળે. પણ કાર્તિક સ્વામીએ જે તપ કર્યું હતું એ અને શ્રીજી મહારાજે જે તપ કર્યું હતું એ બેમાં ફેર બહુ. બોલું તો રિદ્ધિ સિદ્ધિ ન મળીને વટેવી આવી ગયા એમાં તપ થયું. આવું બધું છે. હા, આ તપ કહેવાય એમ મારે ત્યાં એટલું કહેવું. પણ આ તપનો હેતુ બહુ સારો કહેવાય, પણ તપ કહેવાય. ભગવાન સ્વામિનારાયણે 500 પરમહંસોને 114 પ્રકરણ ફેરવીને તપ કરાવ્યું હતું. 114 પ્રકરણ ફેરવીને, બોલો. મહારાજને તપ વાલું હતું. તપ કરે એ મહારાજને ગમે છે, પણ તપમાં હેતુ સારો રાખો અને ભક્તિ માટે, પ્રસન્નતા માટે તપ કરવું. વચન વિધિમાં નિષ્કળાન સ્વામી તપના વખાણ કરે છે.
તપ જેવું વાલું છે વાલ મને, તેવું વાલું નથી બીજું કાંઈ.
સૃષ્ટિનો જે દી આરંભ થયો તે દી વૈરાટ નારાયણની નાભીમાંથી બ્રહ્મા કમળ થયું, એમાં થયા. પછી મોજાણા બહુ કે હું છે આ બધું, હું ક્યાંથી છું, કેમનું છે, હું કરવાનું. પછી આકાશવાણી થઈ, તપ તપ. એટલે આ સૃષ્ટિમાં હવે પહેલાં બ્રહ્મા થયા અને પછી તપ થયું. એટલે તે દાડાનું તપ છે. તપનો બહુ આગળથી જન્મ છે. પછી બ્રહ્મા સમજ્યા તપ કરવાનું. પછી ભગવાનની આજ્ઞાએ બ્રહ્માએ બહુ તપ કર્યું. એ તપને કારણે સમગ્ર સૃષ્ટિ રચવાની બ્રહ્મામાં તાકાત આવી. માટે તપશ્ચર્યા માણસને બહુ તાકાતવાન બનાવે છે. પણ ભગવાનની આજ્ઞાએ, મોટાની આજ્ઞાએ તપ કરવું. નારાયણના વચનથી વિધિએ આદિરું તપ અનુપ, તેણે કરી રમાપતિ રીજિયા, આપ્યો વર સારો સુખરૂપ. કે તમે તમારે સૃષ્ટિ કરો, હું વારે વારે અવતાર લઈને આવીશ. તમને મુશ્કેલી થશે ત્યારે મને યાદ કરજો, હું મદદ કરીશ. આવો વર આપ્યો. એ તપનું ફળ ભગવાન રાજી થયા. માટે તપથી ભગવાન શ્રીહરિને રાજી કર્યાનો શ્રેષ્ઠતમ ઉપાય છે કારિયાણીનું 10મું વચનામૃત. એટલે મહારાજે નૈરું તપ તપ જ કર્યું છે. એક ધારો અદ્ભુત વાત છે વાલા ભક્તો. પણ મનમુખી તપ ન કરવું મુશ્કેલી છે. ખિમ્યાનંદ નામના એક સ્વામી હતા, ધારણા પાણા કરતા, સમજ્યા. એમાં બરોબર ધારણાનો દિવસ હતો અને કોઈ પ્રેમી હરિભગતની રસોઈ હતી. એણે આગ્રહ કર્યો કે મહારાજ બધા સાધુને જમાડજો, હું ગરીબ માણસ છું, મેં પહેલી પહેલી રસોઈ આપી છે અને હવે જિંદગીમાં આપી શકું એમ શું નહીં, એટલે કોઈ સંત ભૂખ્યા ન રહે. તો મહારાજે ખિમ્યાનંદને કીધું, આજ પ્રેમી ભગતનો થાળ છે, એ તમે જમી લો, પણ કે મહારાજ મારે તો ધારણા પારણા છે અને આજ તો ધારણું છે પારણું નથી, માટે મારે આજ બેહાય નહીં. મહારાજ કે ધારણા પારણા શું કામ કરો છો? કે મહારાજ તમને રાજી કરવા. મહારાજ કે અમે રાજી થયા, આ પ્રેમી હરિભગતનું જમશો તે તમારા ધારણાના તપ કરતાં પણ વધારે ફળદાયી થશે, બેસી જાઓ. ત્યાં ખીમિયાનંદના મનમાં એમ થયું કરારાર, આ થાળ રૂપે માયા આવી મારું વ્રત તોડાવવા આવી કે છે, સમજાણું કે પણ મહારાજ મારે તો વ્રત છે તે ન મનાણું. બોલો, આ તપ તો કહેવાય પણ મન ધૈર્યું કહેવાય. માટે ભગવાનની આજ્ઞાએ તપ કરવું, મોટાની આજ્ઞાએ કરવું તો ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. ઓલા અલૈયા ખાચર અને નાજા જગ્યા ભાઈ ઘેલા નદીમાં છે ને શિયાળામાં પાણીમાં બેહતા, આવી તપશ્ચર્યા કરતા, આમ શરીર ફાટી ગયા, લોહી નીકળતું હતું ટાઈડના. પછી એકવાર નાજા જગ્યાને મહારાજે થાળની પ્રસાદી આપી, તે અલૈયા ખાચરને ખબર પડી કે નાજા જગ્યાને થાળની પ્રસાદી આપી, મને કેમ ન આપી, પાણીમાં તો હું બેસતો હતો. સભામાં મહારાજને રિક્વેસ્ટ કરી કે મહારાજ નાજા જગ્યાને પ્રસાદીનો થાળ આપ્યો ને મને નહીં, પાણીમાં તો હું બેઠો છું એની હારોહાર. ત્યારે મહારાજ કે નાજા જગ્યા પાણીમાં બેસે છે એને કારણે મેં થાળની પ્રસાદી નથી આપી, રાજીપો એને લઈને નથી આપ્યો, નાજા જગ્યાએ અમારી આજ્ઞાએ કરીને અમારી માણકી ઘોડીની સારી સેવા કરી બરદાશ્ત કરી એટલે અમે એને અમારો થાળ આપ્યો છે. અને તમે બે પાણીમાં બેહતા હતા તે કોની આજ્ઞાએ બેહતા? તો કે આજ્ઞા કોઈની લીધી નથી. ત્યારે મહારાજ કે તમે બે મન ધર્યું તપ કર્યું માટે પાણીનું તો બેયનું પાણી એમ ગયું, પણ અમારી આજ્ઞાથી માણકીની સેવા કરી એનો થાળ અમે રાજીપો આપ્યો, આવી વાત કરી. માટે તપ છે ને એમને જીકવા ન માંડવું આડેધડ, જરાક ધ્યાન રાખવું. અને કોઈ માણસ તપ કરે છે તો એને મૂર્ખને અજ્ઞાની ન સમજશો, કેમ જે તપ કરવું કઠણ છે. બદ્રિકા આશ્રમના મુક્તો તપ કરે છે, શ્વેતદીપના મુક્તો તપ કરે છે તો ભગવાન રાજી થાય છે. ભગવાનને રાજી કરવા કરે છે તો પ્રભુ એને પ્રસન્ન થઈને સુખ આપે છે. એને ન સમજો કોઈ અણ સમજવું, તજા જેણે શરીરના સુખ પામરને પ્રવીણ ન ઈચ્છવા જે કોઈ રહ્યા હરીથી વિમુખ. તપસ્વી હોય શરીરના સુખ છોડ્યા છે એને અણહમજણા ન સમજતા, એ હમજણા છે તહી તો એણે શરીરના સુખ છોડ્યા છે. અને જે શરીરના સુખને જ કેવળ પોતાના સુખ માની અજ્ઞાની ભોગવા કરે છે એને ડાયા ન સમજતા કોઈ દી, એ ડાયા નથી મૂર્ખ છે. ઈડરના રાજા હતા માનસિંહજી, એને હાત રાણીઓ હતી, દીકરો નહોતો, એમાંય સ્વભાવના એમ હતા, બ્રાહ્મણ ઉપર વટલઈ વેરો નાખ્યો, બ્રાહ્મણો આંદોલનમાં ઉતર્યા, ઉપવાસમાં ઉતર્યા, એમાં ખુશાલ ભટ્ટને ખબર પડી, બ્રાહ્મણો ભેળા બેઠા, પહેલાં રાજાને મનાવ્યા બે ત્રણ વાર માન્યા નહીં, અને પછી તો બેસી ગયા તપમાં. પછી તો રાજાને ઝાડા પેશાબ બંધ થઈ ગયા, પછી તો ભાઈ મુશ્કેલી બહુ આવી ગયા. પછી કોકે કીધું કે ઓલા ખુશાલ ભટ્ટ બહુ મહાન ચમત્કારી છે અને એ બ્રાહ્મણોના પક્ષમાં છે એટલે તમને આ તકલીફ થઈ છે. પછી તો બોલાવ્યા ને સ્વામીની માફી માગી, પછી ખુલાસો થયો. પછી ખુશાલ ભટ્ટ એટલે ગોપાલ સ્વામી રાજી થયા અને આશીર્વાદ આપ્યો કે તમને ભગવાન દીકરો દેશે. પહેલાં તો માનતા જ નહોતા, એ કે અમે તો રાજા બ્રાહ્મણ શું ટીલું લાવ્યા તે એનો વેરો નહીં કહેશ, વટલો વેરો લોટ માગે એના પર વેરો નહીં કહેલો, બોલો જેમ તેમ નહીં. પણ પછી ચમત્કાર વિના નમસ્કાર નહીં, ચમત્કાર થયો નમસ્કાર થયો. પછી સ્વામી રાજી થયા ગોપાલ સ્વામી એટલે ખુશાલ ભટ્ટ, અને એને કહ્યું કે તમારે પુત્ર જોતો હોય તો માણસાના રાજાની દીકરી મોંઘી બા છે એની સાથે લગ્ન કરો બીજું. પછી એમની સાથે લગ્ન કર્યા, ગોપાલ સ્વામીના આશીર્વાદથી દીકરો થયો, એનું નામ જુવાનસિંહ પાડ્યું. એ જુવાનસિંહ બહુ ભગત થયા, એને ઈડરમાં મંદિર બંધાવ્યું. એની માતા ભગત હતા મોંઘી બા, એમને રાજમહેલમાંથી બારીએથી દર્શન થાય એ રીતે મંદિરનો પ્લાનિંગ બનાવ્યો, અને ગોપીનાથજી મહારાજ પધરાવ્યા. એમની માતાની ઈચ્છા હતી, નહીંતર અમદાવાદ દેશમાં ગોપીનાથજી ન હોય, નરનારાયણ વધારે, પણ એની ઈચ્છા હતી તો ગોપીનાથજી મહારાજ પધરાવ્યા અને રાજમહેલની બારીએથી એની માતા રોજ આરતીના દર્શન કરે. રાજમાતા ઓજલમાં હોય ને એટલે આવું ઈડરમાં કર્યું હતું. એ જુવાનસિંહ બહુ સારા હરિભગત હતા, 32 વર્ષની ઉંમરમાં જ એને જબર વૈરાગ થયો લ્યો, અને ભગવાનને મેળવવાની અતિશય ઈચ્છા થઈ. તે રાજ્યનો ત્યાગ કરી 60 માણસ સેવકો સાથે રસાલો લઈ અને અમદાવાદ આવ્યા. આચાર્ય વાસુદેવ પ્રસાદજીને મળ્યા અને પૂછ્યું કે મારે ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે, પ્રભુ પામવા છે, માટે મને ભગવાન પમાડે એવા સાધુ બતાવો. ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે વડનગરમાં ઈશ્વર ચરણદાસજી સ્વામી એવા મહાન સંત છે કે જે તમને ભગવાન ભેટાડે, માટે તમે વડનગર જાઓ. પછી જુવાનસિંહ ઈડરના રાજા પોતાના કાફલા સાથે વડનગર તરફ રવાના થયા. આય ઈશ્વર ચરણદાસજી સ્વામી અંતર્યામીપણે જાણી એમના સેવક નિર્મળદાસજીને કહે છે, આજે 60 માણસની રસોઈ કરજો. કે શેની? તો કે માણસો આવે છે. કે પણ સમાચાર કાંઈ નથી? તો કે અમારે આવ્યા છે, 60 માણસની રસોઈ કરાવડાવી. અને આ જુવાનસિંહ પોતાના માણસો સાથે આવ્યા, બધાનું સ્વાગત કર્યું, સૌને જમાડ્યા. પછી જુવાનસિંહે સ્વામીની એપોઇન્ટમેન્ટ લીધી અને પછી સ્વામી પાસે બેઠા અને વાત કરી કે મારે પ્રભુ મેળવી લેવા છે, મારી માથે કૃપા કરો અને મને અહીંયા તમે રાખો અને મને તમારું સાનિધ્ય આપો, છાયા આપો, જ્ઞાન આપો અને ભગવાન ભેટાડો. એટલે સ્વામી જરા હસ્યા કે જુવાનસિંહ, ભગવાન આમ ન મળે, પણ સ્વામી મારી ઈચ્છા છે. સ્વામી કહે છે કે આટલા બધા આ બધા બધા સેવકો ને આ બધો રસાલો કાફલો ને આમ તો ન થાય તપશ્ચર્યા ભક્તિ કાંઈ. મહારાજ વનમાં ગયા ત્યારે હનુમાનજીએ કીધું, હું સેવક ઘારે રહું, મહારાજે ના પાડી, તપ તો એકલા થાય, સેવક ઘારે હોય તો વારે વારે ફ્રૂટ સુધાઈ દે, ત્યાં જ્યુસ બનાવીને લાવે, તમે હુકાઈ જશો. એટલે ઓલા પણ ઉપવાસમાં બેઠા તે જ્યુસ પીને જાડા થઈ ગયા. આમ તો આંદોલન હતું, આવું બધું થાય. તમે 60 જણા હારે લઈને એવા તપ થતું છે? જો તમારે તપશ્ચર્યાની સાધના કરવી હોય તો સેવક થવું પડે. સેવક આટલા સેવકના સ્વામી થઈને તમે શું સાધના કરશો? એક સ્વામી કહો એમ કરું. સ્વામી કે આ બધાને રવાના કરી દો, તમે એકલા રહ્યો, આથી પથારી કરવાની, આથી વાળવાની, આથી લુગડા ધોવાના, સાધના કરવાની, તો થાય. કે એવા ખપવાળા હતા ને તે બધાને વળાવી દીધા, પોતે એકલા રહ્યા સાધક થઈને. વડનગર મંદિરમાં સ્વામીનો સમાગમ કર્યો અને સંત વચન પ્રમાણે સેવા કરતા, તપ કરતા, ભજન કરતા 6 મહિને મહારાજનો સાક્ષાત્કાર થયો ઈડરના રાજા જુવાનસિંહને. આવી અદ્ભુત વાત બનેલી હો ભાઈ, તપની વાત છે. માટે વાલા ભક્તો, આ તપશ્ચર્યા ભગવાન પમાડવામાં ઉપયોગી છે અને તપને સામે મહાન શત્રુ રસાસ્વાદ એ દુશ્મન છે. રસાસ્વાદને જીત્યા વગર તપ થાય નહીં, ખાવાના ઘાટ થાથા કરે એમાં મજા આવે નહીં. માટે રસાસ્વાદ જીતવો પડે એમ તપ નામના ગુણની અને રસાસ્વાદ નામના અવગુણની આજે આપણે ચર્ચા કરી. કાલે આગળ સહજાનંદ સ્વામી મહારાજની.
સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
હે સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ સ્વામી નારાયણ,
સ્વામિનારાયણ સ્વામી નારાયણ,
હે સ્વામિનારાયણ સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ.